குக்ஷிரத்னம் சப்தஜீதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ராஜச்சந்திர ஜான் மந்திரி, ராஜ்கோட், ரவிவார், தாரீக் 14 மே 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 449 நோ அப்போ சுவாத்தியாய் ચાલુ છે. કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. ખંભાતના વૈરાગ્ય સંપન્ન ભાઈ શ્રી કૃષ્ણદાસ ઉપરનો આ પત્ર છે. કૃપાળુદેવ એક એક પેરેગ્રાફની અંદર એક એક વિચાર આપે છે, કારણ કે આ પત્ર 8 પોસ્ટકાર્ડમાં લખાયો છે. એવો ઉદય ચાલ્યો છે કે એક એક વાત પૂરી થાય છે ને નવી ઉદ્ભવ થાય છે ને બીજું પોસ્ટકાર્ડ લખે છે, ત્રીજું લખે. કોઈ પ્લાન નથી કે આટલું લખવું છે. એને માટે થઈને કોઈ અનુક્રમણિકા ઇન્ડેક્સ બનાવ્યું, કોઈ ડિવિઝન કર્યા, એવું કંઈ નથી. જેમ સહજપણે જેમ વાણી નીકળતી જાય તેમ લખાતું જાય. તો એક પોસ્ટકાર્ડ પૂરું થાય તો બીજું લીધું, બીજું લીધું, ત્રીજું લીધું, ત્રીજું લીધું, ચોથું લીધું, વિષય આવતા ગયા. અહીંયા વિષય આવે છે કે કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે કારણોને વિચારી વારંવાર વિચારી મટાડવા ઘટે છે અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મુશ્કેલી એ છે કે જીવ કલ્યાણની સાધના કરે છે, કલ્યાણ માર્ગનું આરાધન કરે છે અને એમાં એને કલ્યાણના આરાધનામાં જે પ્રતિબંધરૂપ છે એનો એને લક્ષ્ય નથી કે આ કારણો મને કલ્યાણમાં પ્રતિબંધરૂપ છે. એટલે પ્રતિબંધરૂપ કારણોને દૂર કર્યા વિના, એ કારણોને મટાડ્યા વિના એ કલ્યાણના માર્ગમાં આગળ જ વધ્યા કરે છે. પરિણામે કૃપાળુદેવે 437માં કીધું કે કલ્યાણ પ્રાપ્ત થવાની બદલે આને તો જન્મ મરણનો માર્ગ આરાધ્યો. જે આરાધના કરી એ કરવી તી છે નહીં કલ્યાણની, પણ કલ્યાણની આરાધના કરતા કલ્યાણને પ્રતિબંધ કારણો જે હતા એ મટાડવાની બદલે એ કારણોનું જ સેવન કર્યું અને એ કારણોનું સેવન કરવાના કારણે કલ્યાણ પ્રાપ્તિની બદલે આજ સુધી અધ્યક્ષણ પર્યંત એણે જન્મ જરા મૃત્યુના માર્ગની જ આરાધના કરી, પરિભ્રમણના માર્ગની જ આરાધના કરી. આટલી બધી ભ્રાંતિ પરમાર્થ માર્ગની અંદર, પરમાર્થનું સ્વરૂપ ન જાણે, પરમાર્થના પ્રતિબંધના કારણોને ન જાણે, કલ્યાણના માર્ગનું સ્વરૂપ ન જાણે તો જીવ એમ માને કે હું કલ્યાણ માર્ગની આરાધના કરું છું, હું પરમાર્થ માર્ગની ઉપાસના કરું છું અને પરિણામ પ્રાપ્તિની અંદર એ મુક્તિને બદલે પરિભ્રમણનો માર્ગ મેળવી લે છે. પરિભ્રમણ મટતું નથી, પરિભ્રમણ હટતું નથી, પરિભ્રમણ ઘટતું નથી, આમ ને આમ અનંતકાળ પસાર થતો જ જાય છે. આવા કારણો માટે આગળ આપણને કૃપાળુદેવે એક પત્રની અંદર વાત મૂકી હતી. ફરીથી એ જરા કારણો, કેમ કે આ બહુ જ મહત્વનું છે. કલ્યાણ માર્ગમાં કલ્યાણના કારણો દૂર ન કરીએ અને આરાધ્યા જઈએ, ઊંધું ઘાલીને જેને કહીએ, તો કે છે જો કલ્યાણ જે વાટે થાય છે, 430ના પત્રમાં આપ્યું છે, કલ્યાણ જે વાટે થાય છે તે વાટની અંદર એક તો બધી ક્રિયા અસંગપણાવાળી હોય. કલ્યાણના માર્ગમાં પહેલું લક્ષ્ય લેવું કે એની જેટલી ક્રિયા હોય, જેટલી સાધના હોય, એ બધી કેવી હોય એનું લક્ષ્ય અસંગપણાવાળી હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય, અને જ્ઞાન દશા ઉપર જીવનું ચિત્ત હોય, તો અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ, તો કલ્યાણ જરૂર જન્મે. જો જીવોનું ચિત્ત જ્ઞાન દશા ઉપર થાય એવી એ સંપ્રદાયની આરાધનાની પદ્ધતિ હોય. જ્યાં કલ્યાણની આરાધના કરવામાં આવે એ માર્ગની અંદર, એ સ્થાનની અંદર, એ સમુદાયની અંદર એક તો બધી ક્રિયા અસંગવાળી હોય અને જીવોનું ચિત્ત જ્ઞાન દશા ઉપર હોય, તો કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ, તો આ જોગે કલ્યાણ જન્મે. નહીં તો કલ્યાણ ન જન્મે તો કે છે, નહીં તો એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. કલ્યાણના જોગનો સંભવ થતો નથી. હવે આવી આપણી બધી એટલી બધી તકલીફ છે સામાન્ય રીતે આપણે, કે આપણે એનું પરીક્ષણ સાધક તરીકે, મુમુક્ષુ તરીકે, જિજ્ઞાસુ તરીકે દ્રષ્ટિ જ નથી કરવાની. એટલે કેવી દ્રષ્ટિ છે? લોકસંજ્ઞાએ, ઓગસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વ અર્થે, અથવા શ્રાવક આદિના પોતાપણા અર્થે, કે એવા બીજા કારણથી જપ તપ આદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. જ્યાં જ્યાં ચાલે છે ત્યાં સેના માટે શું ચાલે છે? કે કા લોકસંજ્ઞા છે, કા ઓગસંજ્ઞા છે, કા પોતાના માન માટે, કા પોતાની પૂજા માટે, કા પદના મહત્વ અર્થે, અને કા આ બધા શ્રાવકો મારા છે એવા મારા પડાના ભાવ, એટલે કોઈ આગો પાછો ન થાય અને સૌને ખુશ કરવા અને સૌને રાજી રાખવા એવા અર્થે જપ તપ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. અત્યારે તો ચારે બાજુ આ કરવું છે, બસ મારું ગ્રુપ, મારો સમુદાય, મારું જૂથ બળવાન બને, પાવરફુલ બને, અને હું એની અંદર ટોપ કહેવાવું. લક્ષ્ય જ બદલાઈ ગયું છે, આમાં કલ્યાણ જન્મે જ નહીં. અને આ માર્ગે ચલાવનાર જીવોને ખબર જ નથી કે આ કલ્યાણના માર્ગે નહીં, આ તો જન્મ મરણના પરિભ્રમણના માર્ગે જઈ રહ્યા છે. જીવને આ દ્રષ્ટિ નથી, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધ રૂપે છે. તે આત્માર્થ કોઈ રીતે નથી પણ આત્માર્થના પ્રતિબંધ રૂપે છે. હવે કલ્યાણના પ્રતિબંધ એ જ્યાં સુધી દૂર ન થાય, કલ્યાણના પ્રતિબંધના કારણોનો વિચાર કરીને મટાડવામાં ન આવે ત્યાં સુધી કલ્યાણની સાધના ન થાય. કલ્યાણ એ મુક્તિનો માર્ગ છે અને પ્રતિબંધ એ પરિભ્રમણનો માર્ગ છે. આ બધા પરિભ્રમણ, આ પ્રતિબંધ ઉભા રહીએ તો પરિણામ પ્રતિબંધ આવે, પ્રતિબંધ પરિભ્રમણ આવે. જો પ્રતિબંધ બધા ઉભા રહીએ તો પરિણામ પરિભ્રમણ આવે, કલ્યાણ ન થાય. કૃપાળુ દેવે આવી સૂક્ષ્મ વાતોને, ક્યાં ક્યાં જીવ અનંતવાર આપણે કંઈક આ કેમ આમ આવા બધા વાક્યો વાંચીને સ્વાભાવિક રીતે મુમુક્ષુઓ શંકા કરે કે આ કઈ વાત સમજાતી નથી. અનેક વાર એને શાસ્ત્ર અભ્યાસ કર્યો, વિદ્યાભ્યાસ કર્યો, જીન દીક્ષા લીધી અને કલ્યાણ ન થયું, આ વાત બેસતી નથી. આ ત્યાગ આટલો બધો લીધો ને આત્મજ્ઞાન ન થયું, વાત બેસતી નથી. આવું અનેક વાર જીવને થાય છે પણ ક્યારે બેઝિકલી ફંડામેન્ટલી વિચાર નથી કર્યો કે તમે, આપણે જ્યારે એક કલ્યાણના માર્ગની આરાધના કરી તો એમાં પ્રતિબંધના કારણો હતા એને વિચારીને દૂર કર્યા. હું પૂજા કરું છું એમાં એક પ્રતિબંધ છે, જો મારી પોતાની લોકસંજ્ઞા કે ઓગસંજ્ઞા હોય તો એ પ્રતિબંધ છે. હું ક્રિયા કરું છું, વ્રત તપ જપ કરું છું, આરાધના બરોબર છે પણ એમાં પ્રતિબંધ છે. પ્રતિબંધ શેનો છે? માન કશાયનો.
લહ્યું સ્વરૂપન વૃત્તિનું ग्रहूं व्रत अभिमान, ग्रहे नहीं परमार्थ ने लेवा लौकिक मान।
आ मुमुक्षु, आ साधक, पछी श्रावक होय के मुनि होय, पण जो अन्य इच्छाए प्रतिबंधना कारण ने यथावत राखी ने जो आराधना करे तो कल्याण नु परिणाम जे मुक्ति आववी जोईए, कल्याण मार्ग नी आराधना नु फल जे मुक्ति आववी जोईए, तेने बदले शुं आवे छे? परिभ्रमण। आम अनादिना परिभ्रमण माथी जीव निवृत्त थवा मांगतो नथी एने कृपाळु देवे 680 मां कीधुं કે કલ્યાણના માર્ગે માર્ગને અને પરમાર્થના સ્વરૂપને યથાર્થ રૂપે ન જાણનાર આ જગતના જીવો, ભોળા જીવો બિચારા, એ ગમે તેવા ઉપાયોનું પ્રવર્તન કરીને મુક્તિને બદલે પરિભ્રમણ લઈ લે છે, અને અમને તેની કરુણા થવાથી અમે કહીએ છીએ કે હે જગતના દુર્ભાગી જીવો, તમે આવી બધી ભ્રમણાઓ છોડી અને વાસ્તવિક વીરને શરણે આવો, જ્ઞાનીને શરણે આવો। 440ના પત્રમાં પણ આ પ્રતિબંધના કારણ સ્પષ્ટ કીધા છે। આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે। વિરમગામના સુખલાલભાઈને લખે છે કે કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો આરંભ, પરિગ્રહ અને અસત્સંગ, એ ત્રણેય કલ્યાણને પ્રતિબંધ કરનારા કારણો છે। એ કારણોનો જેમ બને તેમ ઓછામાં ઓછો પરિચય થાય, જેમ બને તેમ ઓછામાં ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય। અહીંયા તો આરંભ વધતો જાય ને આય વધતો જાય, આનો વેગ વધે, પરિગ્રહ વધે ને આનો વેગ વધે, ઓછા પરિચયની વાત ક્યાં કરવી, ઉદાસીનતાની વાત ક્યાં કરવી, વધતો પરિગ્રહ અને વધતી ઘેલછા કલ્યાણના માર્ગની અંદર પ્રતિબંધરૂપ છે। એ પ્રતિબંધરૂપના કારણોને વારંવાર વિચારીને એને દૂર કરવામાં ન આવે, એને મટાડવામાં ન આવે, એ કારણો મટાડવા પડે, માર્ગને શુદ્ધ કરવો પડે, સાધનાને શુદ્ધ કરવી પડે, આરાધનાને નિર્દોષ કરવી પડે, એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી। વાત ઘણી સાદા શબ્દોમાં પરમ કૃપાળુ દેવે મૂકી છે, પણ જગતના જીવોને પ્રાથમિક અવસ્થામાં બહુ જ મહત્વની છે। એક તો આવા સંસારમાંથી કેટલો બધો સંઘર્ષ કરીને આપણે આરાધના કરતા હોય, કંઈક પરમાર્થની ઈચ્છાથી કંઈક વ્રત જપ તપ આરાધના કલ્યાણના માર્ગની કરતા હોય, આવા દુષ્મ કાળની અંદર અનેક પ્રકારની પ્રતિકૂળતાઓનો સામનો કરીને કરતા હોય, અને આપણને કલ્યાણના પ્રતિબંધરૂપ કારણોનો ખ્યાલ ન હોય એટલે એનું સેવન કરતા હોય, કેટલી બધી મુશ્કેલીથી દુષ્મ કાળની અંદર અત્યંત દુઃખે કરીને સત્સંગનો માર્ગ પ્રાપ્ત થાય, એવો માર્ગ પ્રાપ્ત થાય એની અંદર પણ કષ્ટ સહન કરીને પ્રતિકૂળતાઓનો સામનો કરીને આ જીવ કલ્યાણના માર્ગની આરાધના કરતો હોય, અને લોકસંજ્ઞામાં ને ઓકસંજ્ઞામાં ને આરંભમાં ને પરિગ્રહમાં ને માનમાં ને પૂજામાં ને સત્કારમાં આમાં ઘસડાતો હોય, ખેંચાતો હોય, તણાતો હોય, તો આ જીવ બિચારો આ કાળની અંદર આટલા કષ્ટ સહન કરીને પણ પ્રાપ્તિ કલ્યાણની કરે કે પરિભ્રમણની કરે? આટલો તો દુઃખી થાય તો કે છે પ્રાપ્તિ તો એ પરિભ્રમણની કરે છે। જ્ઞાની કે છે કે એ કારણોને વારંવાર વિચારવા, વારંવાર વિચારીને એ પ્રતિબંધના કારણોને મટાડવા અને એ માર્ગને અનુસર્યામાં ન આવે ત્યાં વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી, કલ્યાણ થાય નહીં. આપણે આપણું ડાપણ ક્યાંય લગાવવું નહીં. સમજી લેવું કે આ કાળની અંદર કર્મની બહુલતા છે, આપણી ભવિતવ્યતા ઘણી ઓછી છે, આપણી કાળ લબ્ધિ માટે હજુ ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે અને આપણા પુરુષાર્થનું બળ અલ્પ છે. એ સમયે આ શક્તિને જ્યાં ત્યાં વેડફી ન નખાય, પૂરેપૂરો વિચાર કરીને કલ્યાણના શુદ્ધ માર્ગનું આરાધન કરવું, જેમાં પ્રતિબંધનું કોઈ કારણ ન રહેવા દેવું, માર્ગ ઓછો આરાધવો, કલ્યાણનો માર્ગ ઓછો આરાધવો પણ શુદ્ધ આરાધવો. શુદ્ધ માર્ગ કોને કહીએ? કે જેમાં પ્રતિબંધના કારણો વિદ્યમાન નથી, લોકસંજ્ઞા નથી, ઓગસંજ્ઞા નથી, માન સત્કાર પૂજાદિની કામના નથી, આરંભ નથી, પરિગ્રહ નથી, અસત્સંગનો અંશ પણ નથી. તો માર્ગ વિશુદ્ધ માર્ગની આરાધના થોડી થાય તો એ કલ્યાણનું કારણ થાય, અને અશુદ્ધ માર્ગમાં ઊંધો પડીને આરાધશે તો પણ પ્રાપ્તિ પરિભ્રમણની થાય. પ્રાપ્તિ તો પરિભ્રમણ માટે થઈને આવા ખેલ કરવાની જરૂર છે? એ તો અમથાય થવાના છે. ખૂબ વિચારવું પડે. બહુ પાયાની વાત. શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવ્યા, એમનો બોધ હાથમાં આવ્યો અને આપણી પરિણામકારી યાત્રા શરૂ ન થઈ કે જેમાંથી પરિણામ આવે? જન્મ 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 જરા મરણનો માર્ગ અલ્પ થાય, ઓછો થાય, ભવનું છેદન થાય તો એ અરે ભવચક્રનો આંટો નહીં, એક એક ટળ્યો એક આંટો ઓછો થાય, આવું કોઈ સામર્થ્ય પ્રગટે નહીં અને ભવ વધારીને જાય, અહીંથી દુર્ગતિના બંધ કરતો જાય. આ કાળની અંદર સદગતિનું પુણ્ય બાંધવાનું છે કે પડતા કાળમાં હવે જો સદગતિ મળે તો જ આ જીવનું કલ્યાણ છે, દુર્ગતિમાં નથી. જે બે ગતિ ઉપર વિજય મેળવી લીધો છે, અત્યારે નારકી ગતિ અને તેર્યંજ ગતિ, એમાંથી દૂર થયો છે, મનુષ્ય ગતિમાં આવ્યો છે અને મનુષ્ય ગતિમાં પણ ઉચ્ચ ગોત્રમાં આવ્યો છે. એ ગતિના પણ ઘણા ભેદ છે, 14 લાખ મનુષ્ય છે. એની અંદર આ છેલ્લામાં છેલ્લી ઉત્કૃષ્ટ કક્ષામાં વિતરાગના શાસનમાં આવી ગયો, પ્રત્યક્ષ જ્ઞાની અને સત્પુરુષના યોગમાં આવી ગયો, સાચા સત્સંગના સંગમાં આવી ગયો. આ જીવે કેટલી બધી યાત્રાના શિખરો સર કરી લીધા, ક્યાં પહોંચ્યો? ઓહો, મોક્ષને બારણે આવીને ઉભો છે. વિતરાગના શાસનમાં આવેલો જીવ હવે પુરુષાર્થ અલ્પ કરશે તો ચાલશે, પણ ખોટો કરશે તો ચાલશે નહીં. ખોટો કરવાથી તો ઘડિયાળના કાંટા પાછા ફરશે, દુર્ગતિના બંધોનું ચક્કર શરૂ થઈ જશે. જ્ઞાની કહે છે, કલ્યાણનો માર્ગ જ્યારે આરાધીએ ત્યારે કલ્યાણના પ્રતિબંધના કારણોનો વિચાર કરવો, વારંવાર વિચાર કરવો, વારંવાર વિચારીને એને મટાડવાનો પ્રયત્ન કરવો. માત્ર વિચારવો નહીં, એને મટાડવા, કે મારે આનાથી દૂર થઈ જવું છે, હું આ કારણને સેવીશ નહીં, જેને સેવવા હોય તે સેવે, મારે કલ્યાણ આરાધવું છે, એના પ્રતિબંધને દૂર કરીને આરાધવું છે. મારો કલ્યાણનો માર્ગ પ્રશિષ્ટ માર્ગ હોવો જોઈએ, પ્રશસ્ત માર્ગ હોવો જોઈએ. એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. આ એક વાત મૂકી દીધી. કલ્યાણના માર્ગનું સ્વરૂપ પરિશુદ્ધ વિશુદ્ધ. બીજી વાત મૂકે છે, મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. બહુ સરસ, ખૂબ સરસ રીતે વાત, એટલી કૃપાળુ દેવે એક મુમુક્ષુને ઇતર દર્શની છે. જૈન દર્શન વાળા નથી આ, તો ઇતર દર્શનમાં, આ તો વૈષ્ણવ સંપ્રદાયના છે, પણ વૈરાગ્યથી સંપન્ન છે અને કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. એને કૃપાળુ દેવે શરૂઆતમાં કીધું કે ભાઈ સર્વસાધનમાં પરમ સાધન સત્સંગ છે. પછી એને કહ્યું કે આ જ્ઞાની પુરુષોની અમારી જે પ્રવૃત્તિ છે તે ઉના પાણી જેવી છે, પાણીને વિશે ઉષ્ણતાનો ગુણ એ સંયોગ છે કર્મનો, બાકી જો એ અગ્નિ દૂર કરવામાં આવે તો પાણીમાં ઉષ્ણતા હોતી નથી, શીતળતા એનો સ્વાભાવિક ગુણ છે. એમ અમે સંતોના જ્ઞાનીનો સામાન્ય ગુણ એ તો શીતળતા છે, પણ સંસારમાં રહીએ છીએ એ કર્મનો અગ્નિ લાગ્યો છે, પૂર્વના કર્મનો અગ્નિના સંગે જીવની પ્રવૃત્તિ એવી દેખાય છે, પણ એ પ્રવૃત્તિ દૂર થયે એનો સ્વભાવ તો શીતળ જ છે. એ વાત લખી છે એટલે સત્સંગની રૂચિ રાખો, આવા પુરુષને શોધો. પછી કલ્યાણના પ્રતિબંધની વાત કરી કે કલ્યાણનો માર્ગ વિશુદ્ધ અને પરિશુદ્ધ હોવો જોઈએ. એમાં પ્રતિબંધના કારણો હોય છે એ પોતે વિચારવા પડે કે મારા કલ્યાણના માર્ગમાં પ્રતિબંધના કારણો કયા કયા છે, એ વારંવાર વિચારીને એ કારણોને મટાડવા પડે. એ બહારના કારણો મટાડ્યા પછી હવે અંતર્મુખ આપણા પણ કઈ કારણો છે કે નહીં, કે હું સર્વગુણી સંપન્ન છું અને જે કઈ વાંધો છે એ માર્ગમાં જ છે? ના, અહીંયા સરસ વાત મૂકી છે. અત્યંત મનોવિજ્ઞાનનો જબરજસ્ત કોઈ મનોવિજ્ઞાની સાયકોલોજીસ્ટ હોય તો શ્રીમદ રાજચંદ્રના વચનોમાંથી લાગે છે કે શું એનું મનોવિજ્ઞાન છે. એ કહે છે કે જીવની અંદર બીજા ત્રણ દોષ છે. હવે માર્ગની વાત નથી થતી, હવે કોની વાત થાય છે? જીવની, જે પરમાર્થ માર્ગની આરાધના કરે છે, જે સત્સંગની આરાધના કરે છે, એને એનું સ્વરૂપ સમજાવે છે કે હવે એ સાધક જીવ, એ મુમુક્ષુ જીવ પોતા તરફ જરા દ્રષ્ટિ કરે, થોડો અંતર્મુખ થાય, એની અંદર અનાદિના ત્રણ દોષ છે. આ આપણું પૃથ્થકરણ કર્યું છે, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે કૃપાળુદેવે. કોનું? આ મુમુક્ષુનું, સાધકનું. જે સાધક જીવ છે, મુમુક્ષુ જીવ છે, જિજ્ઞાસુ છે, એની અંદર ત્રણ પ્રકારના દોષ છે, જીવના લક્ષમાં આવતા નથી. પણ જ્ઞાની પુરુષની આ કૃપા છે, એ આપણને ત્રણ પ્રકારના દોષ બતાવે છે. અને એ કહે છે આ દોષ આજકાલના નથી, આ તો જૈનમાં ત્યારથી છે એવું નથી, અનાદિના છે. અનાદિના છે, તારા અસ્તિત્વની અંદર એ દોષ રહેલા છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન આ ત્રણ દોષ છે, બરોબર યાદ રાખવું. ખૂબ અંતર્મુક્ત સ્વાધ્યાયની અંદર સ્વની જાગૃતિ થાય, સ્વનો બોધ થાય તો સ્વાધ્યાય, મનોરંજન થાય એ સ્વાધ્યાય નથી. ટેસડો આવી જાય, મજા આવી જાય એ સ્વાધ્યાય નથી, એ માનસો જ નહીં. અહીંથી ઉભા થઈએ ત્યારે કોઈ નવા જ્ઞાનનો પ્રકાશ થાય, કોઈ અંતર્મુખતા થાય, કોઈ પોતાની ભૂલ પ્રત્યેનું દર્શન થાય અને પોતાનો પુરુષાર્થ હવે વધારે પરિશુદ્ધ થાય, આવી સ્થિતિ થાય, એ સ્વાધ્યાયનું ફળ છે. મારામાં ત્રણ દોષ છે જ્ઞાની પુરુષ કહે છે, મળ, વિક્ષેપ અને અજ્ઞાન. હવે અજ્ઞાનથી શરૂ કર્યું. સાહેબ ત્રણેય દોષ છે તો ત્રણેય દોષ ટાળવા છે, અને ત્રણેય દોષ ટાળ્યા સિવાય છૂટકો નથી. મારે તો દોષ રહિત થવું છે. મુક્તિનો માર્ગ દોષની સાથે નથી. દોષના પોટલા બાંધીને કોઈ મોક્ષમાં ગયા નથી. દોષને નિવૃત્ત કર્યા સિવાય કોઈ મુક્તિનો માર્ગ પામી શકતું નથી. અજ્ઞાન નામનો દોષ છે, ત્રણ દોષ છે, મળ, વિક્ષેપ અને અજ્ઞાન, બરોબર સ્મરણમાં લેજો. લખી લેશો પણ ક્યારે વાંચશો એ પ્રભુને ખબર, એના કરતા બરોબર મગજમાં લેજો. બેસી જવું જોઈએ કે મન વિક્ષેપ ને અજ્ઞાન ત્રણ દોષ જીવના અનાદિના છે, આવું પરમ જ્ઞાની પુરુષ કહે છે. હવે મારામાં કેટલા છે મારે જોઈ લેવાનું, પણ ત્રણેય દોષ હોય તો મારે ટાળવા છે. જો દોષ હોય તો દોષનું નિરસન કરવું છે. દોષને ઓળખીને દોષને ટાળવા એ પુષ્પમાળાના પાઠમાં ભગવાનનો 107મો બોધ છે કે લાંબી ટૂંકી તને ટૂંકામાં ટૂંકું કહી દઉં, સાર રૂપે કહી દઉં, દોષને ઓળખી દોષને ટાળવા. આ દોષને ઓળખવાના છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન. તો સાહેબ અજ્ઞાનથી શરૂ કર્યું છે, અજ્ઞાન કેવી રીતે ટળે? બરોબર એક એક પદ્ધતિથી ચાલ્યા જજો. અજ્ઞાનનો દોષ કેવી રીતે ટળે? મારામાં અજ્ઞાન છે, અનાદિનું છે, હું જ્ઞાની નથી. તો કે છે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. અજ્ઞાનના દોષની નિવૃત્તિ માટે બે સ્થિતિ. પહેલી સ્થિતિ જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ, આ પહેલું, અને પછી તેનો યથાયોગ્ય વિચાર. પ્રાપ્ત થયા પહેલા વિચાર કરીએ તો કોનો વિચાર કરશું, કેનો વિચાર કરશું? તો સર્વપ્રથમ તો જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ. કોઈ જ્ઞાની પુરુષ એના વચનો લખાયા હોય એ શાસ્ત્રો, આત્મા દિયસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આધાર આ છે જ્ઞાની પુરુષનો બોધ, શાસ્ત્ર પુરુષના વચન. જ્ઞાનીના વિયોગમાં શાસ્ત્ર એ જ્ઞાન રૂપે, જ્ઞાની રૂપે છે. પ્રત્યક્ષ જ્ઞાની એનો ક્રમ પહેલો અને પછી શાસ્ત્રનો ક્રમ, અને ત્રીજો મુમુક્ષુઓ, સત્સંગીઓ, સતની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓ. આ ત્રણ એ સત્સંગ કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનો સમાગમ એ સત્સંગનું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષની ગેરહાજરીની અંદર એમના પ્રત્યક્ષ બોધ, એમના વચનો જ્ઞાન જાગૃત કરે, તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે, આત્માનો પ્રકાશ કરે એવા જેના વચનો છે. જીવને ઢંઢોળે, જીવને જાગૃત કરે, સંસારીમાંથી સાધક બનાવી દે જીવને અને સાધકમાંથી સિદ્ધ બનાવે. આ જ્ઞાની પુરુષોના વચનોનું પરિચય છે. આવા વચનો વાંચીએ તો સંસારનો રસકસ ઓછો થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય, ઉદાસીનતાનો ભાવ પ્રગટે, સંસારના સંગ પ્રસંગોની અંદર રસ અને રૂચિ ક્રમશઃ ઘટતા જાય અને એને મોક્ષની મૈત્રી થાય, સત્યનો રંગ લાગે. આવા જ્ઞાની પુરુષોના વચનો, એ જ્ઞાની પુરુષોના વચનો એ પ્રાપ્ત થયે એનો વિચાર, યથાર્થ વિચાર કરવો, યથાયોગ્ય વિચાર કરવાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. કારણ કે જ્ઞાન છે એ ક્યાં છે? જ્ઞાન જ્ઞાનીમાં કરો, જ્ઞાનીમાં જ્ઞાન છે. તો જ્ઞાનીમાં જ્ઞાન છે તો એના વચનમાં જ્ઞાન છે, એના શબ્દમાં જ્ઞાન છે, એની ભાષામાં જ્ઞાન છે, એના ઉપદેશમાં જ્ઞાન છે, એના બોધમાં જ્ઞાન છે, એની કરુણામાં જ્ઞાન છે. એ જ્ઞાનનો અવતાર છે. જ્ઞાનીનો કોઈ પણ રૂપ જ્ઞાનનો અવતાર છે. જ્ઞાનીનું ચિત્રપટ પણ જ્ઞાન આપે. તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના નિધિ ધ્યાસન કરો. વૈરાગ્ય નિતરતો હોય જ્ઞાનીના ચિત્રપટમાં શું હોય? કોઈ અલમસ્તનું ચિત્ર છે, કોઈને શરીર પહેલવાન થવું હોય તો કઈ જ્ઞાનીનું ચિત્રપટ નજર અમે રાખવું પડે? વૈરાગ્ય, નિર્ગ્રંથતા, સર્વજ્ઞતા, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. જ્ઞાનીના ચિત્રમાંથી બોધ મળે, જ્ઞાનીના વાક્યોમાંથી બોધ મળે, જ્ઞાનીની ચેષ્ટામાંથી બોધ મળે. જ્ઞાની સ્વયં નિજ જ્ઞાન રૂપમ નિજ બોધ રૂપમ, જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ, આ જ્ઞાનીનું ઓળખાણ છે. એ પોતાના જ્ઞાન સ્વરૂપ જ છે અને બોધરૂપ છે, બોધરૂપ છે. તો કે છે, એનો યથાયોગ્ય વિચાર કરવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે, પણ મુશ્કેલી છે. આ અજ્ઞાન આ અનેક પ્રકારે છે, વિવિધ રૂપે છે. કૃપાળુ દેવ જો અહીંયા કહે છે કે માત્ર તું એમ સમજ કે બોધનો વિચાર કરી લઈશ, જો વિચાર કરી લઈશ અને મારું અજ્ઞાન નિવૃત્ત થઈ જશે, એટલે હું પાંચ ગાથા મોઢે કરી લઈશ, બે ગ્રંથ વાંચી લઈશ, મને જેટલું કીધું છે ગુરુદેવ એટલું વાંચી લીધું, એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે વાંચવાથી થાય કે વિચારવાથી થાય? તો નવ પૂર્વો ભણી લીધા અને જીવ અને દેહ જાણ્યો નહીં, અને સર્વતે અજ્ઞાન ભાવ, અને સાક્ષી કોણ? આગમ. ક્યાંય ભ્રાંતિમાં રહેવા જેવું નથી, ક્યાંય ભ્રાંતિમાં ન રહે. આ અજ્ઞાન એની એક સંતતિ, સંતતિ એટલે એની સાઈડ ઇફેક્ટ. એક અજ્ઞાન નામનો દોષ આવે તેમાં અનેક પ્રકારના દોષો જુદા 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 ઉભા થયા જ કરે. જેમ એક ડાયાબિટીસનો રોગ હોય તો કેટલી તકલીફ ઉભી કરે. તો કે એક વાતે હખ ન કરવા દઈએ, કાં તો કે મૂળ રોગ ભયંકર છે, એની અસરો ઘણી કોમ્પ્લિકેટેડ છે, મલ્ટીપલ રિએક્શન્સ આર ધેર. એમ અજ્ઞાનના મલ્ટીપલ રિએક્શન્સ એન્ડ મલ્ટીપલ રિઝલ્ટ એન્ડ રિપરકેશન્સ હોય છે. અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, કેમ કે અજ્ઞાન એક ખેડે નહીં, ક્યાંય એટલી રીતે પકડાતું ન હોય, એના એટલા બધા વિવિધ પરિમાણો છે, એના આયામો એટલા બધા છે, બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અજ્ઞાનને અટકાવવા માટે. અજ્ઞાનમાં એટલું જ નથી કે હું આત્મા છું, દેહ નથી, આવું એકાંગી અજ્ઞાનનો એક હિસ્સો પકડાય અને બીજો ન પકડાય. આ સંસારમાં કાંઈ કોઈ કોઈનું નથી, તો તારું શરીર તારું છે, પછી એનો પકડાયો, કાંઈ સાથે લઈ જવાનો નથી, બીજાનો ઉપદેશ દે એટલે તારો રૂમાલ ખોવાઈ ગયો. તો આ અજ્ઞાનની સંતતિ છે, જુદી જુદી રીતે અનેક રીતે એ ક્યાં એને છેતરી જાય છે, એ એને ખબર પડશે નહીં. એ એમ સમજે કે બીજાને કહેવાનું કે આ કાંઈ કોઈનું નથી, આમાં નથી, નારે રે, આ સંસાર તો આવો જ છે, વગેરે વગેરે, અને પાછું જે પોતાની બાબત આવે ત્યાં ભૂલી જાય. એની સંતતિ અનેક પ્રકારે છે. એટલે તને રોગ થયો છે, એ તારો રોગ છે? ચાલ વિચાર, તારો છે, તારી સાથે આવશે, આ શરીર ખલાસ થશે, રોગ ભેગો આવશે? નહીં ખ્યાલ આવે, નહીં ખ્યાલ આવે. જાણે અજાણે ક્યાંક ને ક્યાંક અહમમાં મમત્વમાં ઘૂસી જ જાય. આ એની સંતતિ છે, અજ્ઞાનનું આ મલ્ટીપલ રિએક્શન્સ છે, કે જીવને ખ્યાલ નથી આવતો કે હું જ્યારે વાત કરું છું ત્યારે પણ મારી વાતમાં કહેનાર હું છું, તોય અજ્ઞાન છે. ખ્યાલ આવે છે? આ હું કહું છું તો પણ અજ્ઞાન છે. ભાવ આવી જાય જેવો પોતાનો, તો ત્યાં પણ અજ્ઞાનની સંતતિ છે. એ હળવી છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે, દેખાય એવી છે, પરાક્રમી છે, નિર્બળ છે, એ વાત પછી, પણ છે અજ્ઞાનની સંતતિ. જરા મોટો થયો ને મારાપણાનો ભાવ આવી જાય, કોક આવીને પગમાં પડે તો કેવું ગમે, ગલગલિયા થાય, માળા પહેરાવે, જય જયકાર કરે, બહુ મજા આવી જાય. આ શું છે? અજ્ઞાનની સંતતિ. એણે જ્ઞાનની બધી ડાઈ ડાઈ વાત કરી, પણ જે વિચક્ષણથી પકડી લે કે હજુ અજ્ઞાનની સંતતિમાં જકડાયેલો છે, હજી છૂટો નથી. સૂક્ષ્મ છે ભાઈ આની મીઠાસ. આ અજ્ઞાનની સંતતિ અનેક પ્રકારે જીવ ઉપરની પકડ બરોબર કરી લીધી હોય છે. તો કે છે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ ઘટાડવા મટાડવા ઘટે છે. માત્ર જ્ઞાન આવવાથી કંઈ ન થયું, જ્ઞાની પુરુષના બોધ પ્રાપ્ત થયો તો ન થયું, કારણ કે જ્ઞાની પુરુષના વચનનો યથાયોગ્ય વિચાર ક્યારે થાય? કે અજ્ઞાનની સંતતિનો રોધ થાય. અજ્ઞાનની અનેકવિધ પ્રકારના આયામો છે. અરે કોઈ પોતાનું નામ બદલી નાખે અને એમાં એની સાથે આત્મીયતા થઈ જાય પછી નામ સાથે, તો એ શું છે? અજ્ઞાનની સંતતિ છે. વેશ સાથે નહીં થાય, પદ સાથે નહીં થાય, આચાર્ય ગુરુ આવા પદ સાથે જોડાઈ જાય અને નીચો ન ઉતરે પાછો. અરે ભાઈ રેવા દે, તું ગુરુ કાયમ કોઈનો નથી, આ શિષ્ય છે ત્યાં સુધી, શિષ્ય ભાગી જાય તો તું ગુરુ કોનો? વાત ફરી જાય. અજ્ઞાનની સંતતિ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાનીનો બોધ પ્રાપ્ત થવા છતાં એ વચનનો યથાયોગ્ય વિચાર થઈ શકતો નથી, કારણ કે હજુ જીવમાં મળ અને વિક્ષેપ આ પડ્યા છે. અજ્ઞાન દોષ છે એટલું જ નહીં, પણ સાથોસાથ મળ અને વિક્ષેપ એ બે દોષ પણ સાથે છે. એટલે અનાદિના જીવની અંદર ત્રણ દોષ છે, મળ, વિક્ષેપ અને અજ્ઞાન. અજ્ઞાન જ્ઞાનીના બોધ મળ્યાથી, એ બોધનો યથાયોગ્ય વિચાર થયાથી એ ટળે છે, દોષ ઘટે છે, મટે છે. પરંતુ કે છે કે ના, આ અજ્ઞાનની સંતતિ એ ભયાનક છે, છેતરવાળી છે, ભ્રાંતિવાળી છે. એની સંતતિ બળવાન છે, અજ્ઞાનની સંતતિ બળવાન છે. અને એ બળવાન સંતતિનો રોધ કરવામાં ન આવે ત્યાં સુધી એ મળેલા જ્ઞાની પુરુષના વચનનો યથાયોગ્ય વિચાર કરવા દેતી નથી. કોણ? અજ્ઞાનની સંતતિ. માત્ર અજ્ઞાન છે એવું નહીં, રોગ થયા પછી ફેલાઈ ગયો છે, પ્રસરી ગયો છે. કારણ કે ક્યારનો છે? અનાદિનો છે. અનાદિનું અજ્ઞાન હોવાને કારણે એ અજ્ઞાન પોતે એકલું નથી. રોગ થયો અજ્ઞાન અનાદિનું હોવાને કારણે એ દોષ છે એકલો નથી, પણ એનો લાવ લશ્કર, એનો કુટુંબ પરિવાર, સંતતિ. અહીંયા માત્ર ધૃષ્ટરાષ્ટ્ર એકલો નથી, એના હો નરાધમો બધા ભેગા થયા છે. એમ અજ્ઞાનની સંતતિ બહુ મજબૂત છે. એ સંતતિ એનો રોધ કર્યા વિના જ્ઞાની પુરુષના મળેલા વચનનો પણ યથાયોગ્ય વિચાર થઈ શકતો નથી. માટે અજ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાનીના વચનની પ્રાપ્તિ થવી જોઈએ, અને જ્ઞાનીના વચનનો યથાયોગ્ય વિચાર થવા માટે અજ્ઞાનની સંતતિનો રોધ કરવો જોઈએ. અજ્ઞાનની સંતતિ છે, હું તો જ્ઞાની છું, મને કાંઈ ન થાય, અમને આવું કાંઈ વાંધો ન આવે, લ્યો આ નડે. ક્યાંક ને ક્યાંક ઓલી અજ્ઞાનની સંતતિ. કૃપાળુદેવે ઉપદેશ છાયાની અંદર બહુ સરસ વાત મૂકી છે, એમાં લખ્યું છે, ઓલાએ કીધું છે કે મને કાંઈ નહીં થતું, કંઈક ઓલો એમાં માયા નામનો કે છે કે હું તો અભિમાન કે હું એનામાં દાખલ થઈ ગયો ચિંતાકરમાં, એનામાં એને બધું, ભલે સંન્યાસી છે પણ સંન્યાસીમાં અહમભાવ દાખલ થઈ ગયો. પછી ઓલો કે હું અહમભાવને કાઢી નાખીશ, એટલે માયા કે પણ હું તો ઊભી છું ને, હું તો ઊભી છું. ભ્રાંતિ થઈ જશે તને કે મારા જેવો કોઈ જ્ઞાની, મારા જેવો કોઈ સત્પુરુષ, કોઈ નહીં. એટલી બધી વાત ઉપદેશ છાયાની અંદર, સાદી સાદી વાતની અંદર આવા ઉદાહરણો આપ્યા કે એની સંતતિ બતાવી છે આપણને. એની સંતતિ છે અભિમાન, અહંકાર, માયા, માયાચાર કરે. ગમે તેવો દેખાતો સંત હોય અને માયાચાર હોય, વાત મોટી મોટી કઈ હોય, પ્રત્યક્ષ જરાક ઊંડા ઉતરો તો ખબર પડે કે આમાં વાતમાં માલ, બધું પોતાને કેન્દ્રિત જ ચલાવે છે. બધામાં પોતાનું માયા હોય, કાંઈ કે કાંઈ હોય, કાંઈ દેખાડે કાંઈ, બહુ મુશ્કેલ છે. આ સંતતિનો રોધ થવા માટે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. આ મળ અને વિક્ષેપ ન મટે ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનનો યથાયોગ્ય વિચાર થઈ શકતો નથી અને ત્યાં સુધી અજ્ઞાન ટળી શકતું નથી. જીવના ત્રણ અનાદિના દોષ મળ, વિક્ષેપ અને અજ્ઞાન. અજ્ઞાન મટાડવા માટે જ્ઞાની પુરુષના વચનનો યોગ અને તેના ઉપરનો યથાયોગ્ય વિચાર. પણ ઓલું અજ્ઞાન એકલું નથી, એની સંતતિ ઘણી બળવાન છે અને બળવાન સંતતિનો રોધ થવા માટે થઈ અને મળ અને વિક્ષેપ પણ મટાડવા જોઈએ. આ મળ અને વિક્ષેપ મટીએથી જ્ઞાની પુરુષના બોધની યથાયોગ્ય વિચારણા થઈ શકે અને જો થાય તો અજ્ઞાન મટી શકે. તો એક દોષને મટાડવા માટે થઈ અને આ બધી પ્રક્રિયા આ સાથે કૃપાળુ દેવ મૂકી. જુઓ, સાધનાનો માર્ગ ક્યાંય બતાવ્યો છે? આવો સૂક્ષ્મ આ વિશુદ્ધ સાધનાનો માર્ગ છે. સિદ્ધિ વાત છે કે અજ્ઞાન ટળે અને જ્ઞાન મળે, બસ પતી ગયું. જીવ અજ્ઞાન છે એ જ મુખ્ય કારણ છે, એ તો બધાએ કીધું ભાઈ. પણ અજ્ઞાન ટળે કેમ? આ ટળવામાં બાધા શું? આ જન્મ જન્માંતરનો યોગી અનુભવી હોય છે એ આવું દર્શન કરાવે છે કે જો સિદ્ધુ એમને એમ નહીં ટળે, તારું અજ્ઞાન એકલું અજ્ઞાન નથી, એના પરિવાર સાથેનું છે, એની સંતતિ સાથેનું છે, અને એ તને યથાયોગ્ય વિચાર નહીં કરવા દે. જ્ઞાની પુરુષના વચનનો અડધો પડધો વિચાર થશે, ઉપરછલો વિચાર થશે, મતિ કલ્પનાનો વિચાર થશે, જ્ઞાનીએ જે કીધું છે એનું હાર્દ નહીં સમજાય, રહસ્ય નહીં પકડાય, એનો ભેદ નહીં મળે, એનો મર્મ નહીં મળે તને, તું શબ્દનો અર્થ કરશે, ભાવ ક્યાં જશે? માટે અજ્ઞાનને ટાળવા માટે જ્ઞાન પ્રાપ્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ જ્ઞાન પ્રાપ્તિમાં પણ જ્ઞાનીના વચનને યથાયોગ્ય વિચારવા માટે મળ અને વિક્ષેપ પણ મટવા જોઈએ. મળ સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, એ આદિ મળ મટવાના સાધન છે. મળ મટાડવો છે જીવના દોષમાં અજ્ઞાન, મળ અને વિક્ષેપ. આ અજ્ઞાનને ખસેડવું છે મૂળ તો, પણ અજ્ઞાનને ખસેડવામાં મળ નહીં જાય ત્યાં સુધી અજ્ઞાનની સંતતિ એને જ્ઞાન પામવા નહીં દે. માટે મળ મટાડવો હોય તો એને પ્રાથમિક ગુણો કયા? તો કે છે સરળપણું. સર્વપ્રથમ સરળપણું, માણસ સરળ હોવો જોઈએ, ટ્રાન્સપેરન્ટ, પારદર્શક, જેવું છે એવું. આ તો બોલે કાંઈ, કરે કાંઈ, કીએ કાંઈ, કીધું કાંઈ, નીકળે કાંઈ, કાંઈ ઠેકાણું નહીં. આના પેટમાં પાપ કોઈ હદ વિનાનું છે, આ ખેલ જ ખેલા કરે છે. સરળતા જ નથી કે ભાઈ જેવું માને છે એવું કહે છે, જેવું બોલે છે એવું જ આચરે છે. એ જ પ્રમાણે કહે છે, ક્યાંય દંભ નહીં, ક્યાંય દેખાવ નહીં, ક્યાંય છેતરપિંડી નહીં, ક્યાંય પ્રપંચ નહીં, ક્યાંય માયા નહીં, ક્યાંય કપટ નહીં. જીવન પારદર્શક જેવું, જોઈ લે તું, અરીસા જેવું જીવન છે, જોઈ લે તું, આર પાર જોઈ લે. જેવું અમે માનીએ છીએ તેવું જ અમારું વર્તન છે, ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર આને કહ્યું છે. કોઈ ભેદ નહીં, સરળતા. સરળ પણ કૃપાળુ દેવે એક ગુણ કીધો છે આત્માની અંદર, તત્વ પામવાના સાધનમાં એક ગુણ કીધો છે, વિશાળ બુદ્ધિ, સરળતા. સરળતા જોઈએ. આવી સરળતા ગૌતમમાં હતી, આવી સરળતા હરિભદ્રમાં હતી. હરિભદ્ર એક સાધુજી પાસેથી જ્ઞાન પામ્યા. ગૌતમ પણ એ પોતે કહેતા હતા કે બીજો કોઈ સર્વજ્ઞ હોઈ ન શકે મારી ઉપસ્થિતિમાં. એને પણ મહાવીર પાસે સરળતા હતી તો મહાવીરનો એને સ્વીકાર કર્યો. સરળ માણસ સત્યનો સ્વીકાર જલ્દી કરી લે. જેનામાં સરળતા છે એ પોતાની ભૂલ ઉપર વળગી ન રહીએ, છોડી દે કે ભાઈ મારી અત્યાર સુધીની ભૂલ થઈ, હું આમ માનતો તો ખરેખર તો આવું નીકળું, છોડી દે વાત, પતી ગઈ, ભૂલી ગયા. ગણીને ગાંઠે બાંધવાની કઈ જરૂર નથી. જેવું સત્ય સમજાયું કે અસત્યનું ત્યાં ને ત્યાં એને પ્રત્યાખ્યાન લઈ લીધા, વાત પૂરી થઈ ગઈ. આ સરળતાનો ગુણ છે. ક્ષમા, ગમે તેનો ગમે તે અપરાધ થયો હોય પણ પોતે ક્યાંય કોઈના વેર ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, પ્રતિશોધ બદલાની ભાવના નહીં, કાંઈ નહીં, ક્ષમા. જીવે અજ્ઞાનથી કર્યું છે, હવે હું સામે જો એનો બદલો રાખું તો મારે અજ્ઞાનનો જવાબ અજ્ઞાનથી વાળવાનો છે કે જ્ઞાનથી? માટે ક્ષમા. મારે જગતના જીવો સાથેનો પનારો પડ્યો છે, આ બધા જ્ઞાનીઓનો પનારો છે કે અજ્ઞાનીઓનો? તો હું કેના દોષ જો, કેની ભૂલ કાઢું, કેનો અપરાધ ગણું? મારો જ અપરાધ છે, કારણ કે જરૂર કોઈ મારા કર્મની અંદર એવો અશુભનો ઉદય હશે કે મને એનો પનારો પડ્યો. કોઈ હાવ નકટો જેને કંઈ નિંભર એવો આપણા પનારે પડે તો એનું વિચાર કરવાની બદલે પહેલા પોતે વિચાર કરવો પડે કે એ જીવ તે એવું કોઈ અશુભ કૃત્ય બાંધ્યું હતું કે તને કોઈ સજ્જન દુનિયામાં કરોડો લોકોની અંદર કોઈ સજ્જન ન મળ્યો અને નાલાયકને નપાવટ તારો ભાઈ બનતો, તો એનો નાલાયકને નપાવટ ઉપર દર્શન નહીં દેવાનું, દ્રષ્ટિ નહીં દેવાની. દર્શન દ્રષ્ટિ ક્યાં દેવાની? કે જીવ જરૂર તે કોઈ એવો દોષ કર્યો છે, ભૂતકાળમાં એવું કર્મ બાંધ્યું છે, જે કર્મ બાંધવાને કારણે સત્પુરુષનો યોગ થવાની બદલે તને આ હિસ્ટ્રી સીટર મળી ગયો. પોતાને ભૂલ ક્ષમા, અને એ કરીએ તો પછી કોઈ ઉપર કોઈની સાથે વેર વીર ખામે મી સવ જીવે સવે જીવા કમંતુ મે મિત્તિ મે સવ ભૂયસ વેરમ મજ્જન. એવું ક્ષમાનો અવતાર. જે કાંઈ થાય છે એ જગતની અંદર પોતે પોતાના શુભ અશુભ કર્મના ઉદયના કારણે થઈ રહ્યું છે, માટે એની દ્રષ્ટિ સ્વ તરફ છે, પર તરફ નથી. જેને સ્વ તરફ દ્રષ્ટિ છે એ જ ક્ષમા આચરી શકે છે, જેને પર તરફ દ્રષ્ટિ છે એ ક્ષમા ન આચરી શકે, એ શિક્ષા આચરી શકે, દંડ આચરી શકે કે આને કેમ બદલો લઉં, આને કેમ વેર લઉં, પરની તરફ નહીં. પરનો સંયોગ એ મારા કર્મનું પરિણામ છે. પોતાના દોષનું જોવું, દ્રષ્ટિ ક્યાં રાખવી? દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ કરે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. બસ આ સંસારની અંદર જેટલા પથારા કરીએ એ એકેય મુક્તિનું કારણ નથી પણ પ્રતિબંધનું કારણ છે. નવું ઘર બાંધીએ, નવી ઓફિસ શરૂ કરીએ, નવો ધંધો શરૂ કરીએ, નવી એજન્સીઓ લઈએ, આ બધા આરંભ છે. હવે એ મુક્તિનું કારણ છે કે પ્રતિબંધનું કારણ છે? સાદી સમજ, સાદી સાવ. જો મુક્તિનું કારણ હોત તો આ તીર્થંકરોએ પહેલા શું કર્યું હોત? મહાવીરે શું કર્યું હોત કે હું એક ત્રિશલાનો મિથિલા અને નગરીનો એક યુવરાજ છું, એની બદલે હું ચક્રવર્તી થાવ, આખા જગત ઉપર મારું શાસન ફેલાવું. અરે ચક્રવર્તીએ છોડીને ચક્રવર્તીને એમ થયું કે અધિપતિ છ ખંડનું એ બધું કાંઈ મારી મુક્તિનું કારણ નથી. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, તદભવ ચક્રવર્તી, તદભવ તીર્થંકર. તો ચક્રવર્તી પદનો ફેલાવ કર્યો કે પરિત્યાગ કર્યો? તો આરંભનો ફેલાવ કરવો કે આરંભને સંક્ષેપ કરવો? અલ્પ આરંભ ભાઈ જે છે એનાથી નિભાવી લે. બધું ઘણું છે, આય હંકેલવાનું છે અને નહીં હંકેલે તો આપણે હંકેલે જશું ત્યારે એ તો પડ્યું જ રહેવાનું છે, કંઈ ભેગું આવવાનું. મૂક ને માથાકૂટ જે સાથે આવતું નથી, જે કલ્યાણનું કારણ નથી, જેનાથી કોઈ જીવનું આત્મિક કલ્યાણ કે સુખ છે નહીં, ભવાંતરમાં જે કંઈ સાથ આપી શકે એમ નથી, તો આવો પથારો કરવાનો જે કંઈ અંદર અભરખો જાગ્યો છે એને ઉપશમ કરને, શાંત કરને, જ્ઞાનીના વિચારથી તો કર, તારી બુદ્ધિ તો ન હાલે તો કંઈ નહીં, તો થોડોક ભરોસો રાખ જ્ઞાની ઉપર. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ, જે છે એ પણ મારું નથી, નહીં તો ઓલા જ્ઞાન જેવું થાય કે બધું બરાબર છે. એક જણ પેલો કોમ્યુનિસ્ટ હતો કે કોમ્યુનિસ્ટ વિચારધારામાં હું માનું છું, બસ બધાને સમાન હોવું જોઈએ, મારી પાસે બે મકાન હોય તો એક મકાન બીજાને જેને નથી એને દેવું જોઈએ, બે મોટર હોય તો એક એને દેવી જોઈએ, બે ફેક્ટરી તેને દેવી જોઈએ. એટલે ઓલાએ કીધું કે બે શર્ટ હોય તો કે નહીં કાં તો કે મારી પાસે છે તારી પાસે નથી એની વાત છે આ બધી. જે નથી એ બીજાને દેવાનું ડાપણ છે. આ જ્ઞાન અજ્ઞાન, આ અજ્ઞાનની સંતતિ આવી છે કે બધે બોલે પણ પોતાનો પરિગ્રહ પાછો એ વાત, એમાં કઈ ફેરફાર ન થાય. અલ્પ પરિગ્રહ, પરિગ્રહની મૂર્છા જીવને અનંત બંધનું કારણ કરી શકે છે. જ્ઞાની કહે છે મળ મટવાના સાધન છે, અને જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. સાહેબ વિક્ષેપ કેવી રીતે મટે? આ વારંવાર એક ને એક સ્થિતિમાં ચિત્ત વિક્ષેપ થઈ જાય, ઉપયોગ બીજે વયો જાય, ફંટાઈ જાય, મનમાં વિકલ્પો આવી જાય, સંકલ્પ વિકલ્પમાં ચડી જાય, મન વિચારોના વમળની અંદર અટવાઈ જાય, આ બધા વિક્ષેપના સ્વરૂપ છે. સ્થિરતા ન રહી, સ્થિરતાનો અભાવ તે વિક્ષેપ. દર્શન કરવા છે તો દર્શન કરી શકતો નથી, નમસ્કાર મંત્ર બોલવા છે તો નમસ્કાર મંત્ર બોલી શકતો નથી, માળા સમયે માળા ફેરવી શકતો નથી, પ્રાર્થના સમયે પ્રાર્થના કરી શકતો નથી, મંત્ર જાપ સમયે મંત્ર જાપ કરી શકતો નથી, સ્વાધ્યાય સમયે સ્વાધ્યાય થતો નથી, પ્રાર્થના સમયે પ્રાર્થના થતી નથી. એટલું જ નહીં પણ ખાવા પીવાના પ્રવર્તન પણ એના ખાતી વખતે પોતે ખાવામાં ધ્યાન આપી શકતો, હજાર પ્રયોજન લઈને બેઠો છે. એ નાતી વખતે નાવામાં પણ વિક્ષેપ છે એને, ઘંટડી વાગી લ્યો ભાઈ નાઈ લેને શાંતિથી. અરે હવે તો કુદરતી હાજતોની પ્રસંગમાં પણ માણા શાંતિથી કરી શકતો નથી, મોબાઈલ લઈને બેઠો. કઈ કોઈ જીવે પોતાના બંધન પોતે જ બાંધવાનું શરૂ કરી દીધું છે. આમાં ક્યાંક જયારે દુનિયા વિના મારા વિના લૂંટાઈ જાય છે, હવે આને કેદી ખબર પડશે કે તું નહીં હોય તો સંસાર ચાલવાનો જ છે. અરે ભાઈ અનંત કાળ ચાલ્યો છે, આમાં સમર્થ પુરુષો ગયા તોય ચાલ્યો છે, અને તું શું લઈને મીંડો છું એક ખડખડિયું લઈને ભેગું કે મારા વિના આને કોકને મારું કામ પડશે તો? અરે હું કામ પડે તો એનું જાણે, અને જેને કામ હોય ને એ ગમે ત્યાંથી આપણને જરાય ચિંતા ન કરવી. કોઈ દિવસ આટલી તો મનસ્થિતિ રાખવાની જ કે જેને મને બે વાર ફોન કર્યા છે આપણે કાંઈ કાળજી ન કરવી. એને જો આપણું કામ આપણે એનું કામ છે તો આપણે એને ગોતવા નીકળીએ. ઓહ આ ભાઈનો ફોન હતો, મારે તેનું કામ હતું, મેં એને કીધું તું, હવે બરોબર છે હવે તું જા. પણ તારે એનું કામ ન હોય તો ચિંતા કરમાં એ ગમે ત્યાંથી તને, એને ખબર જ છે કે તું ક્યાંય અત્યારે સ્વાધ્યાયમાં ગયો છું એને ખબર જ છે. એટલે પાછળથી અડધો કલાક પછી જ તને ફોન કરવાનો, જમવાના સમયે કરવાનો, તું ચિંતા કરમાં અહીંયા લઈને બેસમાં કે હું સ્વાધ્યાયમાં આવું ને કદાચ એને મારું કામ હોય તો તું જ ભયો જાય બહાર આવતો, અહીંયા આવતો જ નહીં. કેમ કે તારા વિના જો દુનિયા ન ચાલી શકતી હોય તો તારે આ સ્વ કેન્દ્ર ઉપર થવાનું સ્વાધ્યાય છે. જો આમાં તું કેન્દ્રિત ન થઈ શકતો, અહીંયા તારા વિક્ષેપ ન મટી શકતા હોય તો સમજી લેજે કે સંસારમાં વિક્ષેપ મટવાનું કોઈ સાધન કે કોઈ કારણ તારા માટે તો નથી જ. તું જો પ્રભુના સ્થાનમાં આવીને પણ જો તારો વિક્ષેપ ચિત્તનો મટી ન શકતો હોય, આવી જો મનસ્થિતિ તારી હોય તો સમજી લેજે કે સંસારમાં ક્યાંય સુખ પ્રાપ્ત થવાની કોઈ આશા તારે રાખવી નહીં. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. સ્વાધ્યાય એ જ્ઞાની પુરુષની ભક્તિ છે, એના વચનોની અંદર પ્રીતિ છે, અનહદ પ્રેમ આવે પ્રભુના વચનની અંદર, આ એની ભક્તિ જ છે. સ્વાધ્યાય એ પુરુષ, જે પુરુષના બોધ વચનો આપણે વાંચીએ છીએ એ પુરુષની પરમ ભક્તિ છે, એક રૂપતા છે. આ પરાભક્તિ સુધી જીવને લઈ જાય, પોતાનું ભાન ભૂલાઈ જાય, એના બોધમાં એકરૂપ થઈ જઈએ, એના ભાવમાં એકરૂપ થઈ જઈએ, અને ભાવ દશાની સામ્યતા થઈ જાય જ્ઞાની પુરુષના બોધની અંદર, શબ્દ ભૂલાઈ જાય અને ભાવમાં તદ્રુપતા થાય, આવી ભક્તિ એ પરાભક્તિનું કારણ છે કે જ્યાં આત્માને પરમાત્માનું એકરૂપ થવું. તો સાચો સ્વાધ્યાય એ પરાભક્તિનું સ્વરૂપ છે. આવા પરાભક્તિના સ્વરૂપની સાથે એવા ભાવ સાથે આ વિક્ષેપ મટવાનું કારણ, મળ મટાડીએ, વિક્ષેપ મટાડીએ, એના આધાર ઉપર અજ્ઞાનની સંતતિનો રોધ કરી અને જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. સત્પુરુષના વચન અને વચનનો યથાયોગ્ય વિચાર કરવો, એ વિચાર કરવામાં જે અવરોધરૂપ છે એ અજ્ઞાનની સંતતિ છે, એનો રોધ કરવા માટે અને યથાયોગ્ય વિચાર કરવા માટે આપણે મળ અને વિક્ષેપને મટાડવા, મળ મટાડવા માટે થઈને આ પ્રકારનું સરળતા છે, અલ્પારંભ છે, અલ્પ પરિગ્રહ છે, ક્ષમા છે, આ બધા ગુણોનું સેવન કરીએ અને વિક્ષેપ મટાડવા માટે બસ જ્ઞાની પુરુષોની ભક્તિ કરી. એ ભક્તિ સમયે જગતનું કોઈ કારણ મારા વિક્ષેપનું કારણ બનવું જોઈએ નહીં. એક પણ વિકલ્પ ન આવવો જોઈએ કે દુનિયા લૂંટાઈ જશે, કરોડોનું નુકસાન થશે, જે થવું હોય તે થાય. અત્યારે હું જ્ઞાની પુરુષના શરણે બેઠો છું, પરમ કલ્યાણક પુરુષના શરણે બેઠો છું. મારું અકલ્યાણ થાય કોઈ કાળે સંભવિત નથી. આવી પરમ શ્રદ્ધા સાથે કલ્યાણના માર્ગને પ્રશસ્ત કરવો, કલ્યાણના માર્ગની વિશુદ્ધ સાધના આપણે કરીએ એવું બળ મળે. અને કૃપાળુ દેવે જે કહ્યું છે કે પ્રતિબંધના કારણોને દૂર કરો, એ બહારની અપેક્ષાએ અને સ્વની અપેક્ષાએ પોતાના દોષ, મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ દૂર કરો. વિશેષ અવસરે